તારીખ 16/4/1985, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 892 અને 893 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 521.
શુભાશુભ ભાવ નુકસાનકારક છે અને ત્રિકાળી સ્વભાવ લાભદાયક છે. શું વિષય ચાલે છે? ઉદાસીનતા કોને કહેવી? આત્માને અને જળ પદાર્થોને સંબંધ નથી. આખા જગતની સામે આ વિરુદ્ધ વાત છે. આખા જગતનો વ્યવહાર એકબીજાના કારણ કાર્ય ઉપર ચાલી રહ્યો છે. પરમાર્થના પ્રકરણમાં વસ્તુનું સ્વરૂપ એવું પ્રતિપાદિત છે કે એક પદાર્થને બીજા પદાર્થ વચ્ચે કોઈ પણ પ્રકારનો ખરેખર સંબંધ નથી. તેથી ચૈતન્ય સ્વરૂપ એવા આત્માએ કોઈ પણ જળ પદાર્થને કારણે લાભ નુકસાન સ્વીકારવું જોઈએ નહીં, માનવું જોઈએ નહીં. લાભ નુકસાન છે એ શું છે? કે પરિણામમાં અશાંતિ અને દુઃખ થાય. કોઈ પણ પ્રકારના શુભાશુભ પરિણામથી, રાગ દ્વેષ મોહના પરિણામથી, દૂષિત પરિણામથી આકુલતા ઉત્પન્ન થાય છે, જેને દુઃખ કહેવામાં આવે છે. એ દુઃખભાવ છે એ અશાંત હોવાથી એને નુકસાનકારક ગણ્યો છે. અને આત્મા જે અનંત શાંતિનો ભંડાર છે એ લાભદાયક છે, એના ઉપર લક્ષ્ય જતા શાંતિ આત્મામાં વ્યાપે છે, પરિણામમાં શાંતિ વ્યાપી જાય છે. તેથી તે લાભદાયક છે, સુખદાયક છે. એટલો લાભ નુકસાનનો હિસાબ કિતાબ છે. જગતમાં સંયોગો વધે ઘટે તો લાભ નુકસાન માને. અહીંયા લાભ નુકસાનનો લેખું બીજી રીતે છે. એ સિવાય જગતનો કોઈ પણ પદાર્થ આત્માને લાભ નુકસાનનું કારણ નથી. જગતમાં અનિષ્ટ સંયોગ અને ઈષ્ટ વિયોગ એ દુઃખનું કારણ માનવામાં આવ્યું છે. ઈષ્ટ સંયોગ અને અનિષ્ટ વિયોગ એ સુખનું કારણ માનવામાં આવ્યું છે. આટલામાં બધું આવી જાય છે. પરંતુ ખરેખર એ રીતે લાભ નુકસાન ખરેખર આત્માને તો નથી. કેમ કે એવા સંયોગિક ફેરફારોથી આત્મામાં કાંઈ આવતું જતું નથી. આત્માના દ્રવગુણ પર્યાયમાં કોઈ પણ પ્રકારે આવવા જવાનું કાંઈ બનતું નથી, કાંઈ થતું નથી આત્માને. તેથી એમ સમજવું તે સાચી ઉદાસીનતા છે, અથવા સાચી ઉદાસીનતા આમ સમજવા વાળાને થાય છે. આ પ્રકારે સાચી ઉદાસીનતા ઉત્પન્ન થાય છે. એ સિવાયનો ત્યાગ વૈરાગ છે એ સાચી ઉદાસીનતા પૂર્વક નથી. અને તેથી એ ત્યાગ વૈરાગની પાછળ જે કષાય પીડ્યો છે એ ગમે ત્યારે પાછો પોતાનો ભાવ ભજવે છે અને જીવના પરિણામમાં પાછી પૂર્વવત પરિસ્થિતિ થઈ જાય છે.
શું છે
ત્રિકાળી સ્વભાવમાં અનંત ગુણ છે, આત્મામાં જ્ઞાન છે, સુખ છે, પ્રભુત્વ છે, વિભુત્વ છે, પ્રકાશત્વ છે, સ્વચ્છત્વ છે, એવા એવા અને પરિપૂર્ણ પવિત્રતા છે, એ બધું આત્મામાં ભરી છે. તેથી તે લાભદાયક છે અને તે હોવા સ્વરૂપે છે. એમાંથી ગુણ પ્રગટે છે, ગુણ છે તે ગુણ પ્રગટ થાય છે અને આત્માને જ્ઞાન અને સુખ શાંતિનો અનુભવ થાય છે. એ સુખદાયક છે. માયનું છે એટલે દોડે છે. બહારમાં એને ક્યાંય ને ક્યાંય સુખ માયનું છે, અને માયનું છે એટલે એના પરિણામ બહારનું લક્ષ્ય કરીને બહાર જાય છે એમ કહેવાય છે. પરિણામ તો પરિણામમાં છે, પણ અનુભવ એવો કરે છે કે પરદ્રવ્યમાં હું જાઉં છું અથવા પર પદાર્થ મારામાં આવે છે એવો અનુભવ કરે છે. મિથ્યા અનુભવ આમ તો બહુ સ્પષ્ટ વાત છે કે આત્મા એ ચૈતન્ય પદાર્થ છે. એ ચૈતન્ય પદાર્થ પોતાની ચૈતન્યતાને ભૂલે છે અને જળ પદાર્થમાં જળની સાવધાની રાખીને જળ જેવો ભાવ કરે છે. આ એનો દોષ છે. પોતાના ચૈતન્યપણાને ભૂલે છે અને જળ પદાર્થને એટલો બધો વળગે છે, શરીરથી માંડીને બહારના સંયોગમાં, કે એના પરિણામ જળ સદૃશ થઈ જાય છે, જળ જેવા થઈ જાય છે. જેમ ઢોર ચાલનાર ભરવાડની બુદ્ધિ એવી જ ગણવામાં આવે છે. કેવી ગણવામાં આવે છે? ભાઈ આ તો બહુ ઓછી બુદ્ધિ વાળો હોય તો એમ કે આ ભરવાડ છે, એમ કે શું કે, કેમ કે જેમ તિર્યંચને સૂક્ષ્મ નથી પશુ પ્રાણીને વાડ નથી જ્ઞાનનું, બસ એને એની સાથે કામ છે. એને કાંઈ ક્યાંય બુદ્ધિ લગાવવાની નથી, કોઈ બુદ્ધિની કસરત નથી, કોઈ બુદ્ધિ કેળવાતી નથી. આ પરિસ્થિતિ છે. જેમ કે માણસ ખાય છે તો ગળ પણ પ્રિય છે, આહાર કરે છે ત્યારે એને ગળ પણ પ્રિય હોય, જે કાંઈ એને ભાવતી ચીજ હોય ત્યારે એને એમ થાય કે જાણે મારામાં આવી ગયું. આ તો ગળ પણ જાણે મારામાં વ્યાપી જાય છે એવો અનુભવ કરે છે કે એકાકાર થઈ જાય છે. બસ મારામાં જાણે એ આવતું હોય, એ ગળપણનો સ્વાદ પોતામાં વ્યાપી જતો હોય એવો ખોટો અનુભવ એને થાય છે. ત્યારે પણ એવો જ અનુભવ કરે છે જેવા શબ્દો સાંભળે છે. શબ્દો તો બહારના ક્ષેત્રમાં છે, પણ સાંભળવાથી જે જ્ઞાન થયું એવું જે લાગે છે એ શબ્દો આત્મામાં વ્યાપ્યા એવું એને અનુભવ કર્યો. મને એ શબ્દો એ જ્ઞાન કર્યું, મારામાં શબ્દો આવ્યા, મને સંભળાણા એટલે જાણે મારામાં આવ્યા, એટલે બહારથી જ્ઞાન મળતું હોય એવો આભાસ થાય છે. આ પૈસા મળે છે, શરીર તંદુરસ્ત થાય છે, દુબળો માણસ હોય ને વજન વધે તો હું વધ્યો, હું રૂપાળો છું, હું કુગડો છું, હું ઊંચો છું, હું નીચો છું, આ બધા પ્રકાર શું છે? પરદ્રવ્યમાં જળ પદાર્થમાં આત્મબુદ્ધિ સિવાય કાંઈ નથી, જેને દેહાત્મબુદ્ધિ શાસ્ત્રમાં કહે છે. સંયોગો વધતા હું વધ્યો, સંયોગો ઘટી જતા મારું જાણે બધો છૂટી ગયો. માન આપે છે, લોકો પ્રશંસા કરે, એને એમ થયું કે હું જાણે આવો થઈ ગયો છું, આ બધા સમાજમાં જાણે હું વ્યાપી ગયો છું, આ બધામાં મારું આવું સ્થાન છે. જાણે બધામાં વ્યાપ્યો હોય એવો પોતે વિશ્વરૂપ પણે પોતાને અનુભવે છે, કલ્પના કરે છે. તારું સ્વરૂપ અનંત ગુણમય જીવનું છે તેવું જ્ઞાનમય છે, આથી વધારે કાંઈ પણ કલ્પના કરવી એમાંથી દુઃખ સિવાય બીજું કાંઈ ઉપજશે
નહીં.
હવે ક્ષેત્રની વાત લીધી છે, 892માં ક્ષેત્રની વાત લીધી છે અને દ્રષ્ટાંત આપ્યું છે સોનગઢનો. ગુરુદેવ તો બહુ સ્પષ્ટ કરતા કે પર ક્ષેત્ર આત્માને ગુણકર નથી, બીજા ક્ષેત્રથી આત્માને લાભ થાય છે એમ નથી. સંમેદ શિખર જાય તો આત્માને લાભ થાય એમ નથી, અને સોનગઢ જાય તો આત્માને લાભ થાય એમ પણ નથી. આમ મહાવિદ્ય ક્ષેત્રમાં જાય તેથી આત્માને લાભ થાય એમ પણ
નથી,
અને ભગવાનના સમોસરણમાં જઈને બેસે તેથી આત્માને લાભ થાય એમ પણ નથી. દ્રષ્ટિ ઉડાડવી છે, પર પદાર્થ ઉપર જે દ્રષ્ટિ છે અને પરની એકત્વ બુદ્ધિ છે કે આનાથી મને લાભ, આનાથી મને લાભ, એ જીવની ભ્રમણા છે. ખરેખર કોઈ પરક્ષેત્રથી આત્માને લાભ થતો નથી. પરક્ષેત્ર આત્માને ગુણકર નથી, પરદ્રવ્યના કારણે આત્મામાં શાંતિ રહે એમ માનવું તે મૂંઢતા છે. શું કહ્યું ભાઈ? આ શાંત વાતાવરણ વાળું ક્ષેત્ર છે, એનું વાતાવરણ ઘણું શાંત છે માટે અમને શાંતિ રહે છે. એના શાંત વાતાવરણમાં અમને શાંતિ રહે છે માટે આ ક્ષેત્ર અમને લાભદાયક છે એમ છે કે નહીં? એ વાત ખોટી છે. સામાન્ય રીતે સાધકોને એકાંત પ્રિય હોય છે, પણ એને એકાંત રહેવું ન રહેવું એના પોતાના હાથની બાજી નથી, પોતાના વશની વાત નથી, એનું પણ એને ભાન છે. સુગાનીજી એક જગ્યાએ લખ્યું છે, એ પોતે ગ્રહસ્થ હતા અને ધ્યાનનો પ્રકાર એમના દિનચર્યામાં વિશેષ હતો, સ્વાધ્યાય કરતા પણ. તો એકાંત ન મળે તો જરા થોડી વિચાર થાય કે એકાંત મળતો નથી, વિકલ્પ આવ્યા કરે કે એકાંત ક્યાંય મળતું નથી. એમ વિકલ્પ આવે પણ સાથે સાથે જ્ઞાન કામ કરે છે કે મળતું નથી, એનું કારણ કે ઈચ્છા કે વિકલ્પનો વિષય નથી. વિકલ્પ અનુસાર કાર્ય થાય જ એવો કોઈ નિયમ નથી, સિદ્ધાંત નથી, એ સિદ્ધાંતનું જ્ઞાન છે. એટલે અને એકાંત નહીં રહેવા છતાં બાહ્ય સંયોગોમાં અંદરમાં એકાંત જ્ઞાની બનાવી લે છે. એમણે તો પોતા માટે લખ્યું છે, પોતા માટે કહ્યું છે કે એકાંત ન મળે ત્યારે પછી અંદરમાં એકાંત બનાવી લઈએ છીએ, બહારમાં એકાંત ન મળે તો અંદરમાં એકાંત બનાવી લઈએ છીએ. એ શું છે એકાંત બનાવવું અંદરમાં? કે પોતાના સ્વભાવ સાથે પરિણામને સ્વભાવ ઉપર લગાવવા, સ્વભાવ પ્રત્યે લગાવવા, કે જ્યાં કોઈની બીજી દખલ કામ આવતી નથી, બીજી દખલ થતી નથી, બસ અંદર થઈ ગયું એકાંત. અંદર ક્યાં કોઈનો પ્રવેશ છે? અવાજ આવે છે એ કોઈ આત્મામાં અંદર પ્રવેશ કરી જાય છે, અવાજના પરમાણુઓ, અવાજના મોજા કહે છે ને વાઇબ્રેશન, એ કોઈ અંદર આત્મામાં આવે છે મોજા, એવું તો નથી. હવે છે બહારના બહાર પોતે જોડાય તો એને એમ કહેવાય કે આ મને નુકસાન, આ મને ડિસ્ટર્બ કરે છે, મને હરકત કરે છે, કુલાહલ થાય છે. તારા આત્મામાં તો કોઈ કુલાહલ કરી શકતો નથી. જેને આવડત છે એ જાતે ગમે તે દુર્વિક્ષિત્ર કાળ ભાવમાં આત્માને સાધે છે, ગમે તે દુર્વિક્ષિત્ર કાળ ભાવમાં સાધે છે. જેને આવડત નથી એને એમ કે મારે આ જોઈએ, મારે આ જોઈશ, મારે જુદો રૂમ જોશે, મારે ફલાણું જોશે, મારે આટલું આટલું આટલા સાધન જોશે, બધું કેટલું માગે, ઠોક નિહાળ્યા ને વતરણા જાજા, મારે પેન્સિલ તો અણીવાળી જોઈએ, નોટબુક તો મારે નવી હોય તો હું ભણીશ, નહીતર નહીં ભણું, જૂની ચોપડી મારે નહીં ચાલે, ભણવું ન હોય એટલે માગ માગ કરે કે મારે આ જોશે, મારે તે જોશે. એવા વિદ્યાર્થીઓ હોય છે કે રસ્તા ઉપર મ્યુનિસિપાલિટીની બધી એ ભણીને મોટા વિશેષજ્ઞ થઈ ગયા હોય, જે તે વિષયનો પણ અભ્યાસ કરતા હોય. હે આ પણ થઈ ગયા અબ્રાહમ લિંકન છે, આ ગોપાલકૃષ્ણ નો એરિથમેટિકના મોટા પ્રોફેસર હતા, ગણિત શાસ્ત્રી હતા, મ્યુનિસિપાલિટીના બધી ઉભા ઉભા વાંચીને આગળ વધેલા. શું કહે છે, પરક્ષેત્ર આત્માને ગુણકર નથી, પરદ્રવ્યના કારણે આત્મામાં શાંતિ રહે એમ માનવું તે ગુણતા છે. શાંત ક્ષેત્રમાં જવું, શાંત ક્ષેત્રમાં જઈને રહું તો આત્મામાં શાંતિ થાય, નહીતર આત્માને શાંતિ ન રહે એ મૂંઢતા છે એમ કહે છે. અજ્ઞાનપણું છે, ઘણું અજ્ઞાન છે, તીવ્ર અજ્ઞાન છે એમ કહેવાય છે. મૂંઢતા છે એટલે
તીવ્ર જ્ઞાન,
એનું જ્ઞાન નિજ હિતના વિષયમાં મૂંઢાઈ ગયું છે, તેથી એને મૂંઢતા કહેવામાં આવે છે. હે તો પછી જ્ઞાન મંદિર જુદું રાખવું કે નહીં ઘરમાં? મને તો આ રૂમનું નામ જ્ઞાન મંદિર છે, અહીંયા તો હું જ્ઞાનની સાધના કરીશ. વાતાવરણની અસર પોતે લીએ તો થાય એમ કહેવાય છે, પોતે ન લીએ તો થવાનો પ્રશ્ન રહેતો નથી. ભાઈ મારા સ્વાધ્યાયમાં આવતા ઘણા વર્ષ પહેલાની વાત છે, એક વાર કે હું વિનુબાજીની પાસે જઈને બેઠો, કે વિનુબાજી ત્યારે મૌનમાં હતા, કે રેટિયો કાંતા હતા, મૂંગા મૂંગા બેઠા બેઠા ને, પણ હું ત્યાં જઈને બેઠો અડધી કલાક, કલાક દોઢ કલાક ટાઈમ બેસી રહ્યા છે, કલાક બે કલાક બસ, કે એટલું બધું મને આમ એમના સાનિધ્યથી ને વાતાવરણથી એવું લાગ્યું કે બસ આ આમ આવી રીતે બાજુમાં જ બેસવું જોઈએ, આમાં ન કઈ વાતચીત થાય તો એમાં ન આવે, વાતાવરણનો એટલો બધો પ્રભાવ છે. કેમ છે, સાચી વાત છે? એવું છે, એટલે એવું છે, લોકોને એક કલ્પના થાય છે, માણસોને કલ્પના થાય છે કે આમ મને થયું, મને આમ ગયો, અહીંયા ગયો એટલે મને આમ થયું, અહીંયા ગયો એટલે મને આમ થયું, એ પોતાની પોતાની કલ્પના છે. જેમ ઓલું ભૂત વળગે છે કલ્પનાથી, એવું છે મને ભૂત વળગ્યું છે. કોઈ કોઈને વળગતું નથી, પણ વળગી શકે એ વસ્તુના સ્વરૂપમાં નહીં. એમાં જ્ઞાની જે કહે છે ભક્તિથી એમના વચનોના વિષયભૂત જે બોધ છે એને અંગીકાર કરવો, એને એના શરણ ચરણમાં ગયો એમ કહેવામાં આવે છે. ખરેખર તો એમ વાત છે, સાંભળવા સાંભળવામાં બે પ્રકાર છે, એક જ્ઞાનીને નમ્રતાથી સાંભળે છે, ગરજુ થઈને સાંભળે છે, પાત્ર થઈને સાંભળે છે, અને એક એમને ઠૂંઠરીને સાંભળે છે, મને પણ ખબર છે. આમ કીધું ને, હા એ તો ખ્યાલમાં છે, આમ કીધું એ પણ મને ખબર છે, ખ્યાલમાં છે. આ વાત થોડીક નવી લાગી પણ ઠીક છે, હવે તો બરાબર છે, આપણને એ વાત સંમત છે, ચાલો માનીએ છીએ. એ બે વચ્ચે બહુ મોટો ફેર છે. એટલે જ્ઞાનીની સાનિધ્યમાં, એટલે સમાગમમાં, સંગમાં જા તો પણ પોતે કઈ કયા પ્રકારે સાંભળે છે એ બતાવવા માટે એમ કહ્યું કે તું જ્ઞાનીના ચરણમાં જા, જ્ઞાનીનું શરણ સ્વીકાર. એમ કહેવાની પાછળ કારણ એટલું છે કે તારો ભાવ ત્યાં કયા પ્રકારે હોવો જોઈએ. મારા પરમહિતની વાત મને સમજાવે છે, મારા પરમહિતની વાત પ્રકાશે છે. હું જો ધ્યાન આપું મારા હિતના વિષયમાં તો મારું હિત થઈ જાય એવી આ તક છે, તે દ્રષ્ટિએ પરમ ઉપકારી છે એવી ભાવનાથી જો સાંભળે છે તો એને એ વિષય અંદરમાં ઉતરવાનો ત્યાં અવકાશ છે.
બરોબર,
નહીતર સાંભળે છતાં એને અંદર ઉતરે નહીં, આ પરિસ્થિતિ થાય. શ્રીમદજી એક દ્રષ્ટાંત બહુ સરસ આપ્યું છે કે કેટલાક જીવો એવા હોય છે કે જે ગોદડું ઓઢીને સૂતા હોય છે એને શ્રી ગુરુના ઉપદેશની લાકડી વાગતી
નથી.
એટલે દર્શનમાં તીવ્ર હોવાને લીધે, રાગરસ તીવ્ર હોવાને લીધે એને વિતરાગતાનો જે ઉપદેશ છે એની અસર નથી થતી. કેટલાક જીવો એવા છે કે જેને ધોતિયા જેવું, મલમલ જેવું પાતળું વસ્ત્ર ઓઢીને સૂતા છે. બેને સૂતા તો બતાવ્યા છે, મોહનિંદ્રામાં સૂતા છે ને, પણ જેનો મોહ મંદ થયો છે, રાગ મંદ થયો છે એમ નહીં, પણ જેનો દર્શન મોહ મંદ થયો છે એવા જીવને શ્રી ગુરુનો ઉપદેશ તરત જ સ્પર્શ કરે છે, એને લાકડી વાગે છે ઉપદેશ. રાગ છે એ તો મુખ્યપણે ચારિત્ર મોહ નો પરિણામ છે, અને મોહ એટલે દર્શન મોહ લેવો છે, દર્શન મોહ ને મોહ તરીકે. જે વિભ્રમ છે, જેમાં ભ્રમણા છે અથવા મિથ્યા બુદ્ધિ છે, રાગ થવો એક વાત છે અને રાગ નો રાગ થવો તે બીજી વાત છે. એ મોહ છે, રાગ નો રાગ તે મોહ છે, એ દર્શન મોહ છે. રાગ નો રાગ તે સમસ્ત અજ્ઞાનીઓને રાગ નો રાગ છે, જ્ઞાનીઓને રાગ છે પણ રાગ નો રાગ નથી. હવે રાગ બંને હોવાથી અજ્ઞાની પોતાના રાગથી જ્ઞાનીને માપે છે, મને રાગ છે, એવો આને રાગ છે, હું ખાઉં છું ને એ ખાય છે, હું બોલું છું ને એ બોલે છે. ભાઈ બે વચ્ચે બહુ મોટો ફેર છે. શું કહે છે, પરક્ષેત્ર આત્માને ગુણકર નથી, પરદ્રવ્યના કારણે આત્મામાં શાંતિ રહે એમ માનવું તે મૂર્ખતા છે, અંતરાત્મામાં ડૂબી જવું તે ધ્યાન છે. પોતાના આત્મામાં લીન થવું, એકાગ્ર થવું, સ્થિર થઈ જવું ઉપયોગથી એને ધ્યાન કહેવામાં આવે છે. જે ઉપયોગ આત્મામાં સ્થિર થાય તે ઉપયોગને ધ્યાન કહે છે. કે જે ધ્યાનમાં નિર્વિચાર દશા થાય છે, નિર્વિકલ્પ દશા થાય છે, એને એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ, શાસ્ત્રમાં એને એવી વ્યાખ્યા કરી છે કે એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ, જ્યાં બીજા વિકલ્પનો સ્વયં ઉપજવું બંધ થાય એને નિરોધ કહે છે, આપોઆપ બંધ થાય. નિર્વિકલ્પ એવું જે આત્મતત્વ, એવા આત્મતત્વને વિશે અહમ બુદ્ધિ થતા ઉપયોગ તેમાં એકાકાર થાય અથવા આનંદને લઈને તે કાળે ઉપજતા આનંદને લઈને ઉપયોગના પરિણામ એમાં રમણતા કરે. બેન શ્રી એમ કહે છે કે આત્મા આનંદનો બાગ છે અને એમાં પોતે ક્રીડા કરે છે. ઉપમા આપી છે, નંદનવનને ઉપમા આપી છે, એમાં આત્મા કેલી કરે છે, એ ધ્યાનની કેલી છે. એવું જે ધ્યાન છે એને પરદ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ સાથે સંબંધ તૂટી જતા, સંબંધ નહીં રહેતા, પરિણામથી ભાવથી કોઈ પણ પ્રકારે સંબંધ નહીં રહેતા. બહારમાં ગમે તે પ્રકાર હો, સંબંધ નથી એને શું? ત્યારે તો એને સંબંધ નથી, તો સંબંધ નથી એને શું? એને સંબંધ હોય એને તકલીફ થાય, પણ જ્યાં સંબંધ નથી એને તકલીફ શું પછી બહારની? પછી બહારનો પ્રકાર, સંયોગનો, ગમે તે દ્રવ્ય ક્ષેત્ર પ્રકાર, ગમે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો પ્રકાર હોય, જ્યાં સંબંધ નથી ત્યાં એને સારું ખરાબ માનવાનો પ્રશ્ન રહેતો નથી. વ્યવહાર એ જગત પરમાણુ છે. વ્યવહાર તો એવો આવે કે ધ્યાન કરવું હોય તો એકાંત સ્થાનમાં જવું, ધ્યાનના ગ્રંથોમાં એ બધી વાત આવે, શાંત સ્થળે જઈને ધ્યાન કરવું. કેમ કે તારે શાંત થવું છે ને, તો બહારમાં એને અનુરૂપ સંયોગો, વ્યવહાર એ શાંત સ્થળ છે. મુનિઓ સ્મશાનમાં જઈને ધ્યાન કરે છે, રાત્રે સ્મશાનમાં જાય, લોકો બીએ છે. રાત્રે સ્મશાનમાં જતા લૌકિક જનોને ભય થાય છે, એટલે ત્યાં કોઈ આવે નહીં, બસ એને એ પસંદ છે કોઈ આવે નહીં, ત્યાં જઈને ધ્યાન કરે છે. એ બધો વ્યવહાર છે, પણ એનાથી કાર્ય થાય છે એમ ખરેખર નથી. જો એમ થાય તો વ્યવહારથી નિશ્ચય થાય, એ સિદ્ધાંત લાગુ એ જાય છે. અંતરાત્મામાં ડૂબી જવું તે ધ્યાન છે. બહારના કારણે ધ્યાન અને શાંતિ થતી નથી. કોઈ બહારના કારણથી ધ્યાન અને શાંતિ થાય છે, એકાગ્રતા જામે છે એમ ખરેખર નથી. એને કોઈની સાથે ક્યાંય સંબંધમાં રહેવાનો વિકલ્પ નથી, વૃત્તિ નથી, વૃત્તિ ઉડી ગઈ છે. જ્યારે વૃત્તિ ઉડી જાય ત્યારે આપોઆપ એવા જ સંયોગોમાં રહેવાનું થાય, એવા જ પ્રકારમાં રહેવાનું થાય એમ છે. એમ તો જ્યારે એમ કહેવામાં આવે ત્યારે એમ પણ કહેવામાં આવે કે ભાઈ વ્યવહારનો વિવેક છે. શું વ્યવહારનો એ વિવેક છે, પણ ત્યાં એમ કોઈ માની લઈએ ત્યાં કોઈ એમ માની લઈએ કે એનાથી થાય છે, તો એ વ્યવહાર વ્યવહારના સ્થાનમાં નહીં રહેતા, એ વ્યવહાર એ નિશ્ચયનું સ્થાન પકડ્યું, એની એને ખબર રહેતી આ ભૂલ થાય છે. લૌકિક જનોના સંપર્કમાં એને એના પરિણામ કામ કરતા નથી. જે લૌકિક જનોને કોઈનો સંયોગ સંપર્ક ન રહે તો એના પરિણામ કામ કરતા નથી. એને એકલું એકલું લાગે, અઘામું અઘામું લાગે, ત્યાં કોઈ નથી, હું એકલો પડી ગયો. એ જેમ યોગ્યતા લૌકિક જનની છે, એમ એનાથી ઉલટી અલૌકિક જનની યોગ્યતા છે. કે એને એકાંત પ્રિય હોય છે, એને ઘણાનો પરિચય, ઘણાનું મળવું હળવું એ એને અનુકૂળ નથી, એને એની વૃત્તિ કામ કરતી નથી. કેમ કે જેને પોતાની સાથે સંબંધ છે, પોતાના સ્વરૂપ સાથે સંબંધ છે ને એમાં લીન થવું થાય, એને બીજાથી પ્રયોજન તો નથી કાંઈ. શું પ્રયોજન છે? કોઈ પ્રયોજન નથી, કોઈ કલ્પના નથી કે એનાથી લાભ છે ને સુખ છે. એટલે એની જે વૃત્તિ છે ને પરિણામ છે એનાથી પાછા વળી ગયા છે. આપણે દ્રષ્ટાંત લઈએ છીએ ઘણી વાર, કે કોઈ ચક્રવર્તી હોય તો એક શું એવી વ્યવસ્થા ન કરી શકે કે હવેથી હું આ બધો કારભાર ફલાણા ફલાણાને સોંપું છું અને હું હવે આ નજીકનું ઉપવન છે ત્યાં જે મહેલ કે કુટીર કે જે કાંઈ બાંધ્યું છે ત્યાં હવે હું રહીશ અને કોઈ મારી પાસે આવવું નહીં, એવી વ્યવસ્થા કરીને પછી ત્યાં ત્યાં રહે તો શું વાંધો? કામાં દીક્ષા લઈને જંગલમાં ચાલ્યા જાય એના કરતા ત્યાં ને ત્યાં રહેવાની વ્યવસ્થા ન કરી શકે. પણ એ વ્યવસ્થા કરવાનો ભાર પણ એને રાખ્યો કે નહીં? એ વ્યવસ્થા કરવાનો ભાર પણ મુનિ રાખતા નથી, કોઈ વ્યવસ્થા ન જોઈ, પોતાને માટે કોઈ વ્યવસ્થા ન જોઈ. અગાઉથી તૈયારી, આગળથી તૈયારી, પોતાની અનુકૂળતાની તૈયારી એ મુનિ સંબંધ નથી એવા આત્માને એ સાધમાં નીકળ્યા છે. તો બહારમાં પણ એ જ પરિસ્થિતિ થાય છે, બહારમાં પણ સંબંધ રહિત દશા, સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને વિચર શું કહો મહત્પુરુષને બંધ. એ સંબંધ રહિત તત્વ છે એમાં લીન થવું છે, એમાં એકાગ્ર થવું છે. તો બહારમાં પણ એ જ પરિસ્થિતિમાં આવે છે. કયું થાય છે એ પ્રશ્ન નથી અહીંયા, એ પરિસ્થિતિ કુદરતી નિર્માણ થાય છે એના માટે. એટલે દાખલો આપ્યો છે કે સોનગઢ ક્ષેત્રના વાતાવરણથી આત્મામાં શાંતિ થાય છે તે વાત પણ ખોટી છે. પછી પક્ષપાત નથી કે બીજે જાવ તો તમને આત્મામાં શાંતિ નહીં થાય ને સોનગઢ આવો તો શાંતિ થશે એમ અહીંયા કહેવા માંગતા નથી. કોઈ પણ ક્ષેત્રથી કોઈ આત્માને લાભ થાય છે એ વાત નથી. આમ છે, બધે બીજી વાત કરી, બીજે ન જાઓ પણ તમે અહીંયા આવો, અહીંયા તો તમને જરૂર લાભ થશે. અહીંયા કહે છે કે એ વાત નથી, લાભ તને તારાથી છે ને બીજાથી તને લાભ નથી, નુકસાન પણ તને તારાથી છે ને બીજાથી તને નુકસાન નથી. આ વાત છે. ચાલુ વિષય અહીંયા પૂરો થાય છે 892, હવે બીજો વિષય શરૂ થાય છે. જે સંપ્રદાયની અંદર જેને ચારિત્ર કહેવામાં આવે છે એ ચારિત્રનું શું સ્વરૂપ છે? પ્રશ્ન કર્યો છે કે સરાગ ને વિતરાગ ભેદથી ચારિત્ર બે પ્રકારે કહ્યું છે શાસ્ત્રની અંદર. એવું કથન આવે છે કે આને સરાગ ચારિત્ર કહેવું અને આને વિતરાગ ચારિત્ર કહેવું. તો ચારિત્ર જે બે પ્રકારે કહ્યું છે એમાં બે પ્રકારે ચારિત્રનું સ્વરૂપ કેવી રીતે છે આ પ્રશ્ન ઉઠાવ્યો. ઉત્તર કહે છે કે ચારિત્ર બે પ્રકારથી કહેલ છે, એક તો સરાગ તથા એક વિતરાગ એમ કથન આવે છે, કહેવામાં આવી વાત છે. ત્યાં એમ સમજવું કે રાગ તે ચારિત્રનું સ્વરૂપ નથી, જેમ પાડોશીને કહેણો મામો કહેવામાં આવે છે કે આને મામા કહેવા, ખરેખર કાંઈ પોતાની માતાના સહોદર હોતા નથી. ભાઈ બહેનને માતાના ભાઈને સહોદરને મામા કહેવાય છે ને, પણ છતાં પાડોશીને નાતે મામા કહેવાનો વ્યવહાર હોય છે. એમ આત્મામાં વિતરાગ ચારિત્ર પ્રગટ થાય છે ત્યારે સહચર પરિણામ જે શુભ ભાવના હોય છે વ્રતાદિના, તેના ઉપર વ્યવહાર, ચારિત્ર નો વ્યવહાર કરવામાં આવે છે. પાડોશમાં રહે છે માટે પાડોશીના નાતે મસળો ન કરે, સીધી વાત છે. કહેવાના મામા છે એ કઈ મસળો પૂરે નહીં, સીધી વાત છે. એમ એ કઈ આત્મામાં ગુણ પ્રગટાવી દે, પોતે સ્વયં દોષ સ્વરૂપ હોવાને લીધે એ ગુણ ક્યાંથી પ્રગટાવશે? રાગ પોતે જ દોષ સ્વરૂપ છે, એ ગુણને કેવી રીતે વિતરાગતાને કેવી રીતે કરશે? એ તો કઈ કરશે નહીં. એટલે કહ્યું ત્યાં એમ સમજવું કે રાગ તે ચારિત્રનું સ્વરૂપ નથી. કયો રાગ કે પંચ મહાવ્રત પોતે ચારિત્ર નથી. આ જગત આમાં ભૂલ્યું છે, પંચ મહાવ્રત ચારિત્ર નથી. હે, શું વાત કરો છો, અમારે તમારી વાત સાંભળવી નથી. આમ ભડકે છે, પણ આ શાસ્ત્રમાં આટલી બધી વાર તો એને ચારિત્ર કહ્યું. કેટલી વાર ચારિત્ર કહ્યું છે, પંચ મહાવ્રત ચારિત્ર છે કે એમ એ કહ્યું છે ને એ ચારિત્ર નથી એમ પણ એ જ શાસ્ત્રમાં કહ્યું છે, તને ખબર નથી? શાસ્ત્ર હરખું વાંચ્યું નથી. પંચ મહાવ્રત છે તે ચારિત્ર નથી, બહારથી નગ્ન દશા તે ચારિત્ર નથી, દિગંબર મુનિ થાય તે કોઈ ચારિત્ર નથી. એટલે એને ચારિત્ર થયું એમ અહીંયા કહેતા નથી. બીજાની તો વાત કરવાનો પ્રશ્ન નથી. અજ્ઞાની લંગોટી છોડીને છઠ્ઠું ગુણસ્થાન થયું માને છે પણ એમ નથી. આ સંપ્રદાયમાં, દિગંબર સંપ્રદાયમાં ઇલ્લક હોય છે ને, ક્ષુલ્લક અને ઇલ્લક, ઇલ્લક થાય ત્યારે, ક્ષુલ્લક હોય ત્યારે તો કપડું રાખે છે અડધું, ઇલ્લક હોય ત્યારે ખારી લંગોટી હોય છે. એ પણ જયારે છોડીને નગ્ન થાય ત્યારે માને કે હવે સાધુ થઈ ગયા અને હવે છઠ્ઠું ગુણ સ્થાન આવ્યું એમ માને છે સંપ્રદાયમાં. આજે એવું માને છે, એ ખરેખર ગુણ સ્થાન ને સમજ્યા હજી ચોથા ગુણ સ્થાન નું ઠેકાણું ન હોય ને છઠ્ઠું ગુણ સ્થાન કપડાનો ત્યાગ થયો ત્યાં છઠ્ઠું ગુણ સ્થાન ને સાત, પણ પેલા તો સાતમું આવે છે, પેલા છઠ્ઠું આવતું એ ખબર નથી ઘણા ને. તો એના સંપ્રદાયમાં એના શાસ્ત્રોએ શું કીધું એ ખબર નથી એને. આવી ગડબડ છે ને ભાઈ, કે છે અમે કઈ એમ માનો તમે બધા, અમારા સંપ્રદાયમાં આમ કીધું છે, અમારા સંપ્રદાયમાં આમ ચાલે ને આમ ન ચાલે, પણ હવે તને ખબર નથી તારા આવું છે, આવું ચાલે છે અત્યારે, આવું ચાલે છે. ક્ષુલ્લક ક્ષુલ્લક ના પહેલા ગુણ છે ગ્રહિત, પહેલામાં ગ્રહિત પાછળ. પણ શું છે કે ક્ષુલ્લક ઇલ્લક સુધી બહારમાં પહોંચી ગયા હોય ત્યાગમાં, હવે વૃદ્ધાવસ્થા હોય અથવા કોઈ એવો રોગ લાગુ પડે એમ લાગે કે હવે અહીંયા શરીર નહીં ટકે, એટલે એને દીક્ષા આપી દે. વર્ણિજીને છેવટે એમ ક્ષુલ્લક હતા ને, વર્ણિજી છેલ્લે કપડા ઉપડા એને ઉતારી લે, એને દીક્ષાનો શ્લોક ને આ ને તેમ વિધિન ફિધિન કરીને ચાલો ચારિત્ર લઈ લીધું. એને પોતા ઘણા તો અસાધ થઈ ગયા હોય છે. એના કરતા એમાં માન્યતા એવી છે કે મનુષ્ય ચારિત્ર છે ચાર ગતિમાં. દેવો ચારિત્ર લઈ શકતા નથી અથવા ચારિત્રમાં આવી શકતા નથી, તિર્યંચને નહીં, નારકીને નહીં. હવે માંડ માંડ મનુષ્ય ગતિ મળી છે તો ચારિત્ર તો લઈ લેવું જોઈએ. એક જ ગતિમાં ચારિત્ર છે અને તે ક્ષુલ્લક ઇલ્લક સુધી તો પહોંચી ગયા હોય એની માન્યતા પ્રમાણે, પાંચમા ગુણ સ્થાનની ઉત્કર્ષ સ્થિતિ, તો હવે શા માટે એમ કે ચારિત્ર ન દઈ દેવું એને? ચારિત્ર દઈ દેવું એને, જતા જતા પહેલા એને ચારિત્ર દઈ દેવું ભાઈ. પણ એમ ચારિત્ર કોઈનું દીધું દેવાતું નથી, પણ એ એમ માને છે કે આપણે એને ચારિત્ર આપી દીધું. એ બધા ગ્રહિત મિથ્યાત્વના પ્રકારો છે, કલ્પના છે બધી. આત્મામાં વિતરાગ ભાવે ઉપયોગ સ્થિર થઈ જાય એનું નામ ચારિત્ર છે. અને એવી સ્થિરતા ઘણી વધી જાય ત્યારે મુનિ દશાનું સાતમું ગુણ સ્થાન રૂપ ચારિત્ર હોય છે, જેને પ્રચુર સ્વસંવેદનની દશા કહેવામાં આવે છે. જેમાં જ્ઞાનનું સ્વસંવેદન અને આનંદનું સંવેદન ઘણું પ્રચુર સ્થિતિએ પહોંચે છે ત્યારે એને મુનિદશા થાય છે. સ્થિરતા તો ચોથા ગુણ સ્થાને થાય, સ્વરૂપ સ્થિરતા તો પાંચમા ગુણ સ્થાને પણ થાય, પણ મુનિદશાની જે પ્રચુર સ્થિરતા છે, જે ક્ષણે ક્ષણે ઉત્પન્ન થાય છે, એ આ કોઈ અલૌકિક દશા, અભૂતપૂર્વ દશા છે. એના ચાળા પાડે છે, બહારથી ફેરફાર કરીને એની નકલ કરે છે, એથી કઈ ચારિત્ર આવતું નથી. આત્માનું ચારિત્ર પરથી તો હોય નહીં, પણ નગ્ન દશાનો ભાવ પણ ચારિત્ર નથી, તે તો ચારિત્રમાં દોષ છે. જેટલો રાગ છે તે ચારિત્રનો દોષ છે, રાગ છે તે ચારિત્ર ગુણની દોષિત પર્યાય છે, અને વિતરાગતા છે તે ચારિત્ર ગુણની સ્વાભાવિક નિર્દોષ પર્યાય છે, એમ છે. તો અહીંયા રાગને ચારિત્ર માનીને ચાલે છે, કેમ કે વિતરાગતા શું એની ખબર નથી. સાધુ થયા પછી વિતરાગ ચારિત્રનો ભાવ કેવો હોય એનું ભાવભાષણ હતું નથી. સમ્યક દર્શન કેવું હોય એ વિતરાગી દશા છે, એનું ભાવભાષણ નથી. મુનિ દશાનું તો હોય ક્યાંથી. પછી જે એને રાગ થાય, શુભ રાગ થાય, પંચમાવૃત સમિતિ ભુક્તિ સંયમનો રાગ થાય, એને ચારિત્ર માનીને ચાલે છે. જે ચારિત્રનો દોષ છે, અચારિત્ર ભાવ છે, તેને ચારિત્ર માનીને ચાલે છે. એ ચારિત્રમાં તો આવતા નથી, પણ મિથ્યાને દ્રઢ કરી જાય છે. આ સ્થિતિ છે. હવે કોઈ જ્ઞાની, હવે જ્ઞાનીનો દાખલો આપે છે, ક્યાંથી ગડબડ થઈ, કે કોઈ જ્ઞાની પ્રશસ્ત રાગ સહિત ચારિત્રને ધારે છે. કોઈ જ્ઞાની હોય છે, એ જ્ઞાનીને પ્રશસ્ત રાગ આવે છે ચારિત્ર અંગીકાર કરવાનો, ત્યારે એ વ્રત સંયમ નહીં માં પોતે પ્રતિજ્ઞા આદિને અંગીકાર કરે છે, પણ સાથે સાથે એને શુદ્ધોપયોગ અને વિતરાગ ચારિત્ર પ્રગટ થયું હોય છે ગુણસ્થાન અનુસારનું, તેને દેખીને. હવે એ બહાર ન દેખે છે, કોણ? અજ્ઞાની. અંદરના વિતરાગ ભાવને તો, જ્ઞાનીના વિતરાગ ભાવને તો સમજતા નથી, ઓળખતા નથી, જાણતા નથી, પણ બહારના પ્રશસ્ત રાગને દેખીને બીજા કોઈ અજ્ઞાની પ્રશસ્ત રાગને ચારિત્ર માનીને સંગ્રહ કરે, આમણે ઘણું કર્યું, હું પણ એવું કરું, એનાથી પણ જોરદાર કરું, તો તે નિરર્થક ખેદ ખિન્ન જ થાય. તો એના હાથમાં કાંઈ આવે નહીં, નકલ કરવા જાય. અસલ મૂળમાં વિતરાગ ભાવ નથી ને, બહારમાં રાગની નકલ કરવા જાય, ક્રિયાની નકલ કરવા જાય, તો તેથી નિરર્થક. નિરર્થક એટલે એના હાથમાં કોઈ લાભ ન થાય, એને આત્માની શાંતિ પ્રગટે નહીં. નિરર્થક ખેદ ખિન્ન થાય, દેખાદેખીથી વ્રત લઈ લે તો તે કાંઈ ચારિત્ર નથી. શ્રીમદજી આત્મસિદ્ધિમાં બહુ સ્પષ્ટ લખ્યું છે, ગ્રહ્યું સ્વરૂપ અને વૃત્તિનું લયું વ્રત અભિમાન. વૃત્તિ શું ચીજ છે, આત્માની પરિણતિ શું ચીજ છે, કેમ ઉત્પન્ન થાય છે, શુભાશુભ વૃત્તિ કેમ ઉત્પન્ન થાય, વિતરાગી વૃત્તિ કેમ ઉત્પન્ન થાય, એ વૃત્તિ એટલે પરિણામના વિજ્ઞાનની તો જેને ખબર નથી કાંઈ. લયું સ્વરૂપ અને વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન અને વ્રત લઈ લે, તો એમાં એને શું કર્યું કે વ્રતનું અભિમાન તો ગ્રહણ કરી દીધું, કે મેં વ્રત ધારણ કર્યું છે, હું વ્રતધારી છું, એવું એ વ્રત સંબંધીનું અભિમાનને જ માત્ર ગ્રહણ કરે છે, એને કાંઈ ખબર નથી. અને આ ગોટો ધર્મના ક્ષેત્રમાં મોટામાં મોટો ગોટો ચાલ્યો હોય તો આ છે. ગુરુદેવ શ્રીએ બંડ પોકાર્યું આખા જગતની સામે, બંડ પોકારી. કેટલો મોટો ઉપકાર, તમારી સંખ્યા ભલે ગમે એટલી મોટી હોય પણ વસ્તુનું સ્વરૂપ એમ નથી. દાંડી પીટીને વાત, ઉપકાર તો અનંતો છે. કેટલો અનંતો ઉપકાર છે,
અનંતો ઉપકાર. કઈ રીતે
વળવાનો કોઈ પ્રશ્ન જ નથી, વળી શકે જ નહીં. કોઈ રીતે ઉપકારનો પ્રત્યુપકાર થઈ શકે એ પરિસ્થિતિ નથી.
આપણે આને અહીંયા પધારવાના છે.
હા હા, તો પણ ન વળે. એમની પૂર્ણતા નું બહુમાન કરવામાં આવે તો પણ ન વળે. આત્માને ઉપકાર થાય, એમના ઉપદેશ નું ગ્રહણ કરી તો આત્માને ઉપકાર થાય. એમ માટે પ્રાણભાઈ કહેતા હતા, આ પ્રાણભાઈ ને વિચાર આવેલો છે ને, પ્રાણભાઈ કામદાતા દરવા. પછી આ પ્રતિષ્ઠા રૂપે આમંત્રણ દેવા ગયા ત્યારે એમને ક્યાંક ક્યાંક ભાષણ કરવા ઉભા કરે, બોલો ને ક્યાંક તમે બોલો. તો કે ગુરુદેવ નો આપણા ઉપર ઉપકાર છે, એટલો ઉપકાર છે કે અનંતો ઉપકાર છે, આપણે સ્વીકારીએ છીએ. તો એ ઉપકાર આપણા ઉપર થયો એટલે આપણે બહુમાન કરીએ તે સ્વાભાવિક છે. કેટલું બહુમાન કરવું, માપી માપીને કરવું, આટલું કરવું, આટલું કરવું, આટલું કરવું, કે થાય એટલું કરવું, કે થાય એટલું કરવું, કેટલું થઈ શકે આપણાથી. પછી સુગાનીજીનો દ્રષ્ટાંત આપે કે સુગાનીજી એમ કહ્યું કે અનંત તીર્થંકરથી પણ અમારે માટે તો આ તો આપણે એક તીર્થંકર તરીકે એની સ્થાપના કરવાની મર્યાદા છે. અનંતમાં ભાગે અનંત તીર્થંકર નો અનંતમાં ભાગે એક તીર્થંકર તરીકે સ્થાપના કરીએ છીએ. આ તો અનંતમાં ભાગે છે, જે ઉપકાર છે એનો તો પૂરેપૂરો કોઈ રીતે કઈ થઈ શકે એવું આમ કહેતા. શું કહે છે કે કોઈ દેખા દેખી થી વ્રત લઈ લે તો તે કઈ ચારિત્ર નથી, કોઈ દેખા દેખી થી કરવાની ચીજ નથી. લૌકિક માં દેખા દેખી હોય છે, તમારા ઘરે ફલાણી ચીજ લાવ્યા ચાલો ત્યારે અમે પણ એ ચીજ લાવશું, તમે ફલાણું લાવ્યા ચાલો અમે પણ એ ખરીદશું. ઠીક, આમ દેખા દેખી કરે છે. આ કઈ દેખા દેખી ની ધર્મમાં કોઈ દેખા દેખી થી કરવાની ચીજ છે
નહીં.
આપણે એટલે ઉછામણી નથી બોલતા, તમે આટલા કે અમે આટલા એમ નહીં. જેને જે ભાવના હોય દેખા દેખી નો ત્યાં નિષેધ કરવો છે. ફક્ત વાત એટલી છે, દેખા દેખી નો ત્યાં નિષેધ કરવો છે. જ્ઞાની તો જેટલો વિતરાગ ભાવ થયો છે એને જ ચારિત્ર માને છે. જ્ઞાની છે જે આ વિષયના ધર્મના વિષયના જે જ્ઞાતા છે, જાણકાર છે, એ તો એમ માને છે કે જેટલો વિતરાગ ભાવ થાય તેટલું ચારિત્ર છે. જેટલો વિતરાગ ભાવ આત્મામાં પ્રગટ થાય તેને ભગવાને સચ્ચારિત્ર કહ્યું છે, અને એ ચારિત્ર તે જ ખરું ચારિત્ર છે, તે જ વાસ્તવિક ચારિત્ર છે. બાકી ચારિત્ર એ સિવાય ક્યાંય ચારિત્રની વાત છે નહીં. એટલે તો ચોથા ગુણ સ્થાને સ્વરૂપાચરણ ચારિત્ર છે એ જ્ઞાનીઓ જ જાણે છે. મોટા ભાગના તો એમ કહે છે કે તો અવિરત ગુણ સ્થાન છે ને ત્યાં ચારિત્ર હોતું નથી. અવિરત ગુણ સ્થાન તો શ્રદ્ધાનું ગુણ સ્થાન છે, સમ્યક દ્રષ્ટિ પણ થયું એટલે શ્રદ્ધાનું ગુણ સ્થાન ગણવું, ત્યાં ચારિત્ર હોતું નથી. ખોટી વાત છે. સમ્યક દ્રષ્ટિને ધર્મ છે કે નહીં, કે ધર્મ છે તો જે ધર્મ છે એ મોક્ષ માર્ગ સ્વરૂપે છે કે નહીં, કે હા એ મોક્ષ માર્ગ સ્વરૂપે છે. તો મોક્ષ માર્ગ કેવા સ્વરૂપે છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, કે સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર હોય તે મોક્ષ માર્ગ છે. ક્યારે સમ્યક દર્શન એકલું હોય, કે સમ્યક જ્ઞાન એકલું હોય, કે સમ્યક ચારિત્ર એકલું હોય એવું બનતું નથી. મોક્ષ માર્ગને વિશે તો ત્રણેય સાથે જ હોય છે, કોઈ એકલા હોય એવું બનતું નથી. આ સૂત્રને શ્રીમદજીએ મૂળ માર્ગના કાવ્યમાં લખ્યું છે. મૂળ માર્ગ સાંભળો ચીનનો, કરી વૃત્તિ અખંડ સન્મુખ, સાંભળો પણ સાંભળવાની સન્મુખ નહી કરી વ્રતિ અખંડ સન્મુખ જ્ઞાન દર્શન ચારિત્ર ની એકતા રે એક પણે અને અવિરુદ્ધ એમ જ્ઞાન વિતરાગી દર્શન વિતરાગી અને ચારિત્ર રાગી એમની અવિરુદ્ધ ચારિત્ર હોય છે વિરુદ્ધ ચારિત્ર નથી હોતું જ્ઞાન દર્શન ચારિત્ર ની એકતા રે એક પણે અને અવિરુદ્ધ જીન માર્ગ થી પરમાર્થ જીન માર્ગ તે પરમાર્થ થી રે કહ્યું સિદ્ધાંતે બુદ્ધ બુદ્ધ નામ જ્ઞાનીઓ એ સિદ્ધાંતમાં જીન માર્ગ ને પરમાર્થે વાસ્તવિકપણે આવો કયો છે આ સૂત્ર છે ઉમા સ્વામી નું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ ઉમા સ્વામી નું શાસ્ત્ર નું પ્રારંભ નું પહેલું જ આ સૂત્ર છે એ શાસ્ત્ર પહેલું સૂત્ર આને એ શાસ્ત્ર એવું છે એમાં કર્ણાનુયુગ નો ઘણો વિષય છે દ્રવ્યાનુયુગ નો ઘણો વિષય છે કર્ણાનુયુગ દ્રવ્યાનુયુગ અને ચરણાનુયુગ નો પણ વિષય છે બધી વાત છે જ્ઞાની તો જેટલો વિતરાગ ભાવ થયો છે તેને જ ચારિત્ર માને છે અજ્ઞાની વ્રતને ચારિત્ર વ્રતને એટલે વ્રતના રાગને ચારિત્ર માને છે એને જે રાગ થયો શુભ રાગ પ્રશસ્ત રાગ થયો એને ચારિત્ર એ માને છે કે આ મારું ચારિત્ર છે હવે એની શ્રદ્ધાનો વિષય થયો હોવાને લીધે જ્યારે કોઈ જ્ઞાની એમ કહે કે તે ચારિત્ર નથી તો ચારિત્રનો દોષ છે રાગ છે તે ચારિત્ર ગુણનો દોષ છે તો એને કઠોર વચન લાગે છે એને સહન કરી શકતા નથી એ પણ લખ્યું શ્રીમદજીએ વચનામૃત વિતરાગના પરમ શાંત રસમૂળ ઔષધ જે ભવ રોગના કાયરને પ્રતિકૂળ એને કાયર કયા છે પણ છ છ મહિનાના ઉપવાસ ખેંચી કાઢે ને કાયર છે કે હા એ કાયર છે વિતરાગ ભાવ પ્રગટ કરવા માટે તે કાયર છે રાગમાં ભલે ગમે એટલા રાગને રગડવાના સુરવીર હોય તો પણ વિતરાગ ભાવ કરવા માટે એ કાયર છે અથવા રાગ પાસે એ હારી ગયેલા છે માટે એને કાયર કહેવામાં આવે છે કાયર ગણ્યા છે શાસ્ત્રમાં એને વરાકા કહ્યા છે રાકા વરાકા તે બિચારા રાકા છે એવો શબ્દ વાય છે સમયસારનો શ્લોક છે એમાં વરાકા કહ્યા છે એ આપણે બધું આસપાસ સમાયતા ને ત્યાં જ છે
રાકા છે
દીનતા કરનારા છે, રાગની દીનતા કરનારા છે. અજ્ઞાની વ્રતના રાગને ચારિત્ર માને છે, પણ તે ખરેખર ચારિત્ર નથી. એને ખરેખર ચારિત્ર કહેવામાં આવતું નથી. પરમાર્થના પ્રકરણમાં તે અચારિત્ર છે. વ્યવહારે તેને ચારિત્ર કહે છે, ત્યાં પણ એ કહેવા માત્ર છે, વસ્તુ સ્થિતિ એ નથી. એ વ્યવહારનું કથન છે. ત્યાં એટલું કહેવું છે કે જે રાગની સ્થિતિ છે, જે તે ગુણ સ્થાનમાં રાગની જે સ્થિતિ છે, વિતરાગતા જ્યાં પ્રગટ થઈ છે, ત્યાં જે રાગની સ્થિતિ રહી તેની પણ મર્યાદા છે. ત્યાં એવો રાગ કદી ન હોય કે જે તે ગુણ સ્થાનને અનુકૂળ ન હોય. એવી રીતે છઠ્ઠા સાતમા ગુણ સ્થાનમાં મુનિ દશાની જે બાહ્યચર્યા છે એટલો મર્યાદિત ત્યાં રાગ છે. પાંચમા ગુણ સ્થાને પણ એની જે બાહ્યચર્યા છે એટલો મર્યાદિત જ રાગ છે. એ મર્યાદા બહાર નીચેની ઉપરનો રાગ આવે ત્યારે એનું એ ગુણ સ્થાન છૂટી જાય છે. એ જ રીતે ચોથા ગુણ સ્થાને પણ એની મર્યાદાનો રાગ છે. ચોથા ગુણ સ્થાને પણ કદી એવો રાગ ન આવે કે જે દેવ ગુરુ અને શાસ્ત્રની વિરુદ્ધતા થાય એવો રાગ આવે, એવું ચોથા ગુણ સ્થાને ન મળે. ભરત અને ચક્ર બાહુબલી લડ્યા હતા તત્વના વિશે, બરોબર, એ રાજના ભાગલાની વાત હતી. ઋષભદેવ ભગવાન આપણા બંનેના પિતા છે ને આપણને બંનેને સોંપ્યું છે કે આટલું તારું ને આટલું તારું. હવે મારી ભૂમિમાં તમે એમ કહો મારી સત્તા ચાલે, બીજાને તમે ખંડિયા રાજા બનાવો, પણ આ તો બાહુબલી છે, મારા બળ ની ખબર નથી કે હું કઈ ખંડિયો થઈ જાઉં એ વાતમાં કઈ માલ નથી. બે સાઈડ સમય દ્રષ્ટિ ચરમ શરીર તત્વની બાબતમાં લડાઈ નહોતી, બરોબર, એમાં કોઈ તત્વ વિરુદ્ધતા ન થાય. તત્વ વિરુદ્ધતા પ્રકાશે નહીં, દેવગુરુ શાસ્ત્ર ની વિરુદ્ધતા એની થાય નહીં, એટલું મર્યાદા છે. ત્યાં પણ એટલી મર્યાદા છે, રાગ આવે પણ એની મર્યાદા એવો રાગ આવે, ગમે એવો રાગ આવે એમ નથી. ત્યાં એ રીતે એવું બતાવવા માટે એને આટલું ચારિત્ર છે, એમ લોકોને સમજાય એટલા માટે એને ચારિત્ર નું નામ આપવામાં આવ્યું.